તારીખ 17/2/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 58 અને 59 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 47.
જ્ઞાન દ્વારા જાણીને પ્રસિદ્ધ કરવામાં આવે છે. દ્રષ્ટિમાં અહંપણું કરવું એટલું એનું કાર્ય છે. શ્રદ્ધાન શ્રદ્ધે છે સ્વને અથવા પરને. જ્યારે શ્રદ્ધાન સ્વને શ્રદ્ધે છે ત્યારે પરને શ્રદ્ધતું નથી. જ્યારે શ્રદ્ધાન પરને શ્રદ્ધે છે ત્યારે સ્વને શ્રદ્ધતું નથી. મિથ્યાત્વ અવસ્થામાં પરને સ્વપણે શ્રદ્ધતું શ્રદ્ધાનનું પરિણામ સ્વની શ્રદ્ધાથી વિહીન છે, શૂન્ય છે અથવા રહી છે. અહીંયા સ્વરૂપ શ્રદ્ધાન થયું છે એવા જ્ઞાનીને સ્વરૂપમાં અહંપણું થયું છે. શ્રદ્ધાનું કાર્ય અહંપણું કરવું તે છે. હું પણ પોતાને શ્રદ્ધવું. જ્યારે જ્ઞાની સ્વશ્રદ્ધાનમાં છે ત્યારે એને નિજ ચૈતન્યમાં અહંપણું છે અને નિજ ચૈતન્ય સ્વભાવ માત્ર એટલો જ એનો વિષય હોવાથી રાગમાં અહંપણું નથી. રાગની અત્યંત ભિન્નતા છે એ અત્યંત શબ્દ બતાવવો છે કે એનો વિષય જ નથી. ભાષણ તો જ્ઞાનનો વિષય છે. ભાષું પ્રતિભાસું અવભાસું એ જ્ઞાનનો કાર્ય છે. તો શ્રદ્ધાથી શ્રદ્ધાને જ્ઞાન કેવી રીતે જાણે છે એમ વાત છે. શ્રદ્ધાના પરિણમનને જ્ઞાન કેવી રીતે જાણે છે કે શ્રદ્ધાનું પરિણમન તો એકલા ચૈતન્ય સ્વભાવમાં અહંપણું કરીને પરિણમી રહ્યું છે. ત્યારે રાગાદી ભાવ ચૈતન્યની વિભાવ અવસ્થા હોવા છતાં ચૈતન્યના ચૈતન્ય પદાર્થના પૂરા પદાર્થના એક અંગમાં વિકૃત અંશ છે, રાગ છે. એટલે કે પૂરા આત્મ પદાર્થમાં ચૈતન્ય પદાર્થમાં એક વિકૃત અંશ છે. એનો અંશ હોવા છતાં ભિન્નતા છે એમની, પણ અત્યંત ભિન્નતા છે. એટલે કે એને સ્વપણે વિષય કરતો નથી. આમ કહેવા પાછળ કારણ એ છે કે જીવ રાગમાં અહંપણું શ્રદ્ધાએ કરતો આવ્યો છે. એનું રાગમાં શ્રદ્ધાન રહ્યું છે અને રાગમાં શ્રદ્ધાન રહ્યું હોવાથી કોઈ પણ પર વિષયમાં અથવા રાગના વિષયભૂત પદાર્થમાં પણ એનું શ્રદ્ધાન છે કે આ હું છું, આને લઈને મારું અસ્તિત્વ છે, આને લઈને મારું સુખ છે, એ બધું એમાં આવી જાય છે. એવા એ રાગમાં જે શ્રદ્ધાન હતું ત્યાંથી શ્રદ્ધાન છૂટી ગયું. રાગ રહ્યો પણ રાગથી શ્રદ્ધાન છૂટી ગયું. રાગ તો રહ્યો, રાગનો સર્વનાશ નથી થયો. એક અનંતાનુબંધીનો પ્રકાર છૂટો છે રાગમાં, છતાં રાગમાં અહમપણું બિલકુલ નથી, જરા પણ નથી, કોઈ એક અંશે પણ નથી, કોઈ પણ ભાગે નથી, અનંતમાં ભાગે પણ નથી, સર્વાંશે નથી. કેમ કે શ્રદ્ધાનું પરિણમન પૂરેપૂરું એક જ વિષયમાં શ્રદ્ધા થવી તેટલું છે, તેવું છે. ચૈતન્યની શ્રદ્ધામાં રાગની શ્રદ્ધા બિલકુલ નથી, કેમ કે પૂરેપૂરી રીતે ચૈતન્યની શ્રદ્ધા છે. એમાં વિભાગ પડતો નથી કે અમુક અંશે ચૈતન્યની શ્રદ્ધા, અમુક અંશે રાગની શ્રદ્ધા, એવો વિભાગ પડતો નથી. એટલે એ વિષય લીધો છે. અત્યંત ભિન્નતા ભાસે છે. જ્ઞાનની અંદર જણાય છે કે શ્રદ્ધાનો વિષય એકલો ચૈતન્ય સ્વભાવી આત્મા છે, એ સિવાય શ્રદ્ધાને સ્વતત્વ સિવાય, સ્વસ્વભાવ સિવાય, આત્માના બીજા અંશ સાથે પણ કાંઈ સંબંધ નથી, તો પર સાથે તો સંબંધ હોવાનો પ્રશ્ન પણ રહેતો નથી. ખરેખર તો આ શ્રદ્ધાને તો સ્વ હું સ્વપણે આ હું એટલું જ છે તે પણ નિર્વિકલ્પ ભાવે, નિજ સત્તાનું નિર્વિકલ્પ ભાવે શ્રદ્ધાના પ્રકારથી ગ્રહણ થવું, શ્રદ્ધાથી ગ્રહણ થવું, બસ એટલું જ શ્રદ્ધાનું કાર્ય છે. અને શક્તિ અપેક્ષાએ પૂરી શક્તિ એમાં લાગેલી હોવાથી મોક્ષ માર્ગના પ્રારંભમાં એ બહુ મોટું મહાન કાર્ય સંપન્ન થાય છે, જેને લઈને અનંત ગુણોની શુદ્ધિ ઉત્પન્ન થાય છે. એવી નિમિત્તભૂત આ સ્થિતિ છે શ્રદ્ધાની. અનંત ગુણોમાં શુદ્ધિ થવી, અનંત ગુણોના શુદ્ધ પરિણામમાં વૃદ્ધિ થવી, પૂર્ણતા થવી, અને પૂર્ણતા અનંતકાળ ટકી રહેવી, એ બધામાં નિમિત્તભૂત હોય તો આ શ્રદ્ધાન છે, સમ્યક દર્શન છે અથવા સમ્યક શ્રદ્ધાન છે. તેથી ચતુર્થ ગુણસ્થાન મોક્ષ માર્ગનું જઘન્ય પરિણમન હોવા છતાં પરમાગમોને વિશે એનું મહત્વ વિશેષ છે. એનું કારણ એ છે, નહીતર કોઈ એમ કહી શકે કે હજી તો શરૂઆત થઈ છે, એમાં આટલા બધા વખાણ કેમ, ઘણું બાકી છે. મોક્ષ માર્ગનું કાર્ય તો ઘણું બાકી છે, અને અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે વ્યક્તિ પણ અહીંયા તો નથી, પાંચમા છઠ્ઠાની અપેક્ષા. આમ તો રાગ રસની વ્યક્તિ થઈ છે, વિરક્ત જ છે, પણ પાંચમા છઠ્ઠાની અપેક્ષાએ વૃત્તિ નથી, એટલે અવિરત એ અપેક્ષાએ કર્ણાનુયોગના આગમમાં એવી સ્પષ્ટતા છે. અવિરત તો એ અપેક્ષાએ કહીએ છીએ, કદી કોઈએ એવું માની લેવાની જરૂર નથી કે સમય દ્રષ્ટિ અસમી છે, તેથી તેને વંદન નમસ્કાર કરવા નહીં. આ સ્પષ્ટતા છે કર્ણાનુયોગના આગમમાં. કર્ણાનુયોગનો આગમ એટલે શું, કે જેની અંદર પૂરેપૂરું માપે માપ લખવું પડે, આગું ઝીણામાં ઝીણું માપ લખાય, ઓછું લખાય. અધ્યાત્મમાં તો વિશેષતા બતાવવા માટે કોઈ વાર વિશેષ વાત પણ લખે કે રાગાદી પૂદગળ છે, ચૈતન્યનો વિભાવાંશ હોવા છતાં પૂદગળ છે એમ કહેવાય. એટલે હોય કાંઈક ને કહેવાય બીજું પ્રયોજન વશ. અહીંયા એવું નથી, આ તો ગણિતનો વિષય છે, એટલે માપે માપ ગણી ગણીને બરાબર કહેવાય. કહે છે શ્રદ્ધાન થાય છે ત્યારે અનેક પ્રકારના વિશેષણોને યોગ્ય થાય છે, તેથી અનેક પ્રકારના અલૌકિક વિશેષણો યોગ્ય થાય છે. જેમ કે સોગાની જીત પત્ર લખે છે ગુરુજી, વિહાર કરવાનો પ્રસંગ વિશે લખ્યું છે. અદભુત યોગી રાજ કા રાજકોટ કા વિહાર હોગા એમ કરી લખ્યું. અદભુત યોગી રાજ, શ્રદ્ધાન આત્મા સાથે જોડાણો એ અદભુત યોગ છે. અનંત કાળમાં શ્રદ્ધાને સ્વસ્વરૂપનો યોગ થયો છે, અને એક વાર થાય તો એનો ફરીને સંસાર અનંત કાળનો રહે એ પરિસ્થિતિ એ દ્રવ્યને વિશે સર્વનાશ થાય છે, કે એનો અનંત કાળ સંસાર રહે. એવું વિશિષ્ટ પરિણમન છે. તેથી પરમાગમની વિશે શ્રદ્ધાના વિશે ખૂબ ખૂબ આચાર્યોએ પણ ભલે એ છઠ્ઠે સાતમે સંસ્થાને છે તો પણ આ વિષય ઉપર ગ્રંથોના ગ્રંથો લખેલા છે, કેમ કે સમયસાર ગ્રંથ છે. એમને સમ્યક દર્શનનો કોઈ પ્રોબ્લેમ નથી, સમ્યક દર્શન એમને પ્રાપ્ત કરવું છે એ કોઈ વિષય નથી. એ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરીને સવિશેષ અલૌકિક મુનિ દશામાં વિચરે છે, તો પણ સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય એના ઉપર શાસ્ત્રના શાસ્ત્ર લખેલા જોવા મળે છે. એનું કારણ છે ભૂમિકા અનુસાર મુમુક્ષુની ભૂમિકા, મુમુક્ષુની ભૂમિકાનો રાગ અવશ્ય હોય. ભૂમિકા અનુસાર ચતુર્થ ગુણ સ્થાનવર્તી, પંચમ ગુણ સ્થાનવર્તી, છઠ્ઠા ગુણ સ્થાનવર્તી સાધક ધર્માત્માઓને પણ તે ગુણ સ્થાનનો યોગ્ય એવો રાગ અવશ્ય હોય છે, તો પણ એ શ્રદ્ધાનો વિષય બિલકુલ નથી. આમ રાગ અવશ્ય હોય છે એમ કહેવા છતાં પણ આ વાત રાખીને કહેવા માંગે છે, આ વાત તોડીને કહેવા માંગતા નથી. ક્યાંક એવું પણ બતાવવું પડે કે મુમુક્ષુને આવો રાગ ન હોય તો તે મુમુક્ષુને, સાધકને આવો રાગ હોય તો તે સાધક નહીં. અને એ વાત પણ યથાર્થ છે, કેમ કે વ્યવહારના સ્થાનમાં વ્યવહાર ઉડી જાય તો નિશ્ચયનું ત્યાં સદભાવ હોવાનો કોઈ પરિસ્થિતિ હોતી જ નથી, એવું બતાવવા માટે એમ કહેવામાં આવે છે. એટલી રાગની આવશ્યકતા બતાવનારને પણ એ ખ્યાલ છે કે શ્રદ્ધામાં તો બિલકુલ એને વિષય કરવાનો પ્રશ્ન જ નથી. એ વાત સારી રીતે મુમુક્ષુ પણ જાણે, એટલા માટે જ્ઞાનીની શ્રદ્ધા અપેક્ષા એ શું દશા છે એનું વર્ણન કરવામાં આવે છે. તો પણ આવો રાગ આવતો હતો ગુરુદેવ પ્રત્યે, એવો રાગ આવતો હતો કે અનંત તીર્થંકરથી પણ મારા માટે તો અધિક છે. તીર્થંકર પૂજ્ય છે, અનંત તીર્થંકર પૂજ્ય છે, એનાથી અધિક મારા માટે આ રાગનો ઉછાળો આવે છે. પણ શ્રદ્ધા એને બિલકુલ વિષય કરતી નથી. શ્રદ્ધામાં તો એક પોતાનું સ્વરૂપ અસ્તિત્વ જ છે, અને એ સિવાય શ્રદ્ધામાં કોઈનું અસ્તિત્વ જ નથી, એવું શ્રદ્ધાનું પરિણમન છે. તેથી સ્વરૂપ શ્રદ્ધાવાન જીવને રાગ હોવા છતાં રાગથી અત્યંત ભિન્નતા થતી છે, એ અત્યંત ભિન્નતામાં આ કહેવાનું કે એનો વિષય જ નથી. જ્ઞાનથી એ જણાય છે કે આ શ્રદ્ધા રાગની સાથે અભેદ થઈને પરિણમતી હતી. રાગમાં સુખનું શ્રદ્ધાન હતું, રાગમાં સ્વપણાનું, આત્મ સ્વરૂપનું, ઉતારૂપપણાનું શ્રદ્ધાન હતું, એ પૂરેપૂરું છૂટી ગયું છે. એને અત્યંત ભિન્નતા કહેવામાં આવે છે. તે જ કાળે જ્યારે રાગથી પૂરેપૂરી શ્રદ્ધા છૂટી ગઈ છે, તે જ કાળે જ્ઞાનમાં જાણે છે કે રાગ ચૈતન્યની પર્યાયમાં થાય છે. રાગ શ્રદ્ધાનો વિષય નહીં હોવા છતાં ચૈતન્ય પર્યાયનો વિભાવંશ છે એમ જ્ઞાનમાં જણાય છે. ચૈતન્યની પર્યાયનો વિભાવંશ છે એમ જ્ઞાનમાં જણાય છે, માટે એમાં જ્ઞાન અપેક્ષાએ મમત્વ થાય છે એમ પણ નથી, એમ લેવા માટે એ વાત નથી. પણ પ્રમાણ જ્ઞાન છે એ માપે છે પદાર્થ જીવો છે તેઓ. તો રાગ ચૈતન્યની પર્યાયનો વિભાવંશ હોવાથી તેને તેમ જાણે છે, તેમ છતાં તે સાથે સાથે વિવેક કરે છે એ ઉપાધિની અપેક્ષાએ કે ચૈતન્યની પર્યાયમાં હોવા છતાં મલિન ભાવ દુઃખ ભાવ અને સ્વભાવથી પોતાના સ્વરૂપથી વિપરીત ભાવ હોવાને લીધે તે નાશ કરવા યોગ્ય છે, અભાવ કરવા યોગ્ય છે. અને ચારિત્ર અપેક્ષાએ જે મમત્વ થાય છે તે શ્રદ્ધાના બળે, જ્ઞાનના બળે અને આચરણના બળે તોડવા જેવું છે. ચારિત્રથી મમત્વ થાય છે, શ્રદ્ધાથી મમત્વ, દર્શનથી મમત્વ થતો નથી. એટલે જ્ઞાન એ બધું જાણે છે. ચારિત્રથી મમત્વ થાય એટલે એ રાગ પોતાનો જ છે ને, એના રાગ બીજાનો તો નથી. અનેક પ્રકારના હૃદયિક ભાવો આવે છે ત્યારે એમાં પોતાનો ભાવ હોવાથી તો એટલું મમત્વ થાય, પણ એ અસ્થિરતાનો મમત્વ છે. જ્ઞાન જાગ્રત છે કે આ ટાળવા જેવો છે, સ્વભાવરૂપ નથી, પોતારૂપ નથી, એક અવસ્થાનો રોગ છે અને એ મટાડવા જેવો છે. શરીરની અવસ્થામાં રોગ થાય છે તો શરીરના અંગભૂત છે છતાં રાખવા જેવું છે એવું જ્ઞાન થતું નથી, મટાડવા જેવું છે એવું જ્ઞાન થાય છે. એમ એટલા પ્રશ્નો. પણ કોઈ એકાંત ખેંચી જાય સાંખ્યની જેમ, દોષ તો પ્રકૃતિ કરે છે, પુરુષ તો શુદ્ધ જ છે, પરમાત્મા છે, પુરુષ નામ આત્મા તો પરમાત્મા છે, દોષ એ પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું નહીં, એવો એકાંત છે. એમ નથી. શ્રદ્ધાની મુખ્યતાથી એવી વાત કરે તો જૈન દર્શનની વાતને ઠીક માનવામાં આવે, પણ જ્ઞાનથી એ વાત કોઈ કરે તો એ વાત જૈન દર્શનમાં નથી, એમ નથી જૈન દર્શનમાં એમ કહેવું જોઈએ. શ્રદ્ધાથી એમ કહે, શ્રદ્ધાની મુખ્યતા કે આત્મા રાગ દ્વેષ કરતો નથી, શુદ્ધાત્મા રાગ દ્વેષ કરતો નથી, પરમાત્મા રાગ દ્વેષ કરતો નથી. ત્યારે કોણ કરે છે કે પ્રકૃતિ કરે છે, એમ કહે ત્યાં શ્રદ્ધાની વાત ચાલતી હોય ત્યારે. પણ એટલું માત્ર સ્વરૂપ નથી એટલે જો કે એમ કહીને અહીંયા વાત કરે. આમ છે શ્રદ્ધાથી અત્યંત ભિન્નપણું છે, તેમ છતાં જ્ઞાનમાં ખ્યાલ છે કે જીવની પર્યાયમાં ચૈતન્યની પર્યાયમાં એ થાય છે, અને ચૈતન્યની પર્યાયમાં થાય છે તેથી મટાડવો જરૂરી છે, આવશ્યક છે. જો ચૈતન્યની પર્યાયમાં ન થતો હોય તો મટાડવાની સાથે કઈ સંબંધ રહેતો નથી, ઉપદેશ દેવાનો પ્રશ્ન રહેતો નથી. એવું જ્ઞાનીની દશાનું પરિણમન જાણીને તે રૂપ પરિણમન કરવાનો પ્રયાસ થાય એવું એવો હેતુ જ્ઞાનની દશાના પરિણામને સ્પષ્ટ કરવાનો અથવા પ્રસિદ્ધ કરવાનો હેતુ છે. એમ નથી કે જ્ઞાનીની દશાનું પરિણામ છે ને અમને જ્ઞાન દશા નથી તેથી અમારે આ વિષય સાથે કંઈ લેવા દેવા નથી, એમ નથી. એ તો જ્ઞાનીની વાતથી અમે ક્યાં જ્ઞાની છીએ, અમે રહ્યા અજ્ઞાની, જ્ઞાનીની દશા કહેવા પાછળ હેતુ છે કે એને અનુરૂપ દશા કરવા માટે જીવ પ્રયત્નવાન થાય, શ્રદ્ધાએ કરીને મમત્વ થાય છે. એ અજ્ઞાન દશા છે, મિથ્યાત્વ દશા છે, એને ટાળવા જેવી છે. અને છતાં રાગ જીવની પર્યાયમાં થાય છે એ વાતનો ખ્યાલ કરીને, ન તો શ્રદ્ધાનો એકાંત થઈને મિથ્યાત્વ દશામાં મિથ્યાત્વ દ્રઢ કરે, કે ન તો જ્ઞાનનો એકાંત કરીને મિથ્યાત્વ દશામાં અજ્ઞાનને દ્રઢ કરે, એ બંને વાત સ્પષ્ટ કરવા માટે બંને પડખેથી અહીંયા જ્ઞાનીની દશાનું વર્ણન કર્યું છે. ચક્ષુ તો ખુલી જાય છે એટલે જાણે છે કે શ્રદ્ધામ કામ કરે છે, જ્ઞાનામ કરે છે, આચરણ આ પ્રકારે કામ કરે છે. ત્રણેય ગુણ મુખ્ય ગુણોનું પુરુષાર્થ સુખ વગેરે મુખ્ય જે ગુણો છે એનું પરિણામ જેવું પરિણામ છે તેવું જ્ઞાનની અંદર બરાબર સ્પષ્ટપણે અનુભવાય છે, જણાય છે અને અનુભવાય છે. પણ એ પહેલા આવું પરિણમન હોય છે એવું જાણવા મળે એનું પ્રયોજન શું, કેટલી વાર છે. મુમુક્ષુ દશામાં જ્ઞાન દશાનું પરિણમન જાણવા મળે એનું કારણ કે એ દશા પ્રગટ કરવા માટેને પોતાને ઉત્સાહ મળે, પ્રેરણા મળે, અને તદ અનુરૂપ તથારૂપ પ્રયત્ન કરવાથી માર્ગદર્શન મળે, લાઈન મળે. અને શ્રદ્ધાનું પરિણમન સ્વરૂપ થતા સિદ્ધ પદ નો પાયો નાખ્યો, મકાન કરે છે, સાત માળની હવેલી કરવી હોય તો પાયો નાખે ત્યારે શું કરવા પૂજા કરે છે, પહેલો પહેલો માળ પૂરો થયો ત્યારે પૂજા કરે છે, ચાલો પહેલો માળ પૂરો
થયો.
પાયો નાખે ત્યારે એમાં પંચરત્ન નાખે નાખે છે કે ધાતુ નાખે છે. પાયામાં શું કરવા, પાયો તો હજી કાંઈ નથી, હજી તો ખાડો ખોદીને હજી તો અંદર પાશેરામાં પહેલી પુણ્ય નથી, છતાં પૂજા એ વખતે કરવામાં આવે, એમાં સિદ્ધપદ નો પાયો છે. સમ્યક શ્રદ્ધાન સમ્યક દર્શન એ સિદ્ધપદ નો પાયો છે, સ્તંભ રહ્યો. હવે અમારી પરિણતિ આગામી કોઈ કાળમાં પાછી ફરવાની, અનંત શક્તિ છે એ પરિણતિ ચાલુ છે. વિજય પામીને જે સ્તંભ રોપવામાં આવે ત્યાંથી પછી પીછેહટ કરવામાં આવતી, ત્યાંથી પાછા નહીં નીકળી જાય. પોતાને પોતાના પરિણામની એટલો વિશ્વાસ આવ્યો છે કે અનંતકાળ સુધી મારું પરિણામ કેવું રહેશે એની જાહેરાત કરે છે, અત્યારથી આવતા અનંતકાળની જાહેરાત અત્યારથી કરે છે. હવે અહીંથી તો પાછા ફરવાનો પ્રશ્ન થતો નથી, અને અલ્પકાળમાં પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે. જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે, વિચારની વાત છે. પરિણામને પકડવા એટલે જ્ઞાનમાં જાણવા, વિચારનું કામ છે. આ સિદ્ધ અવલોકનનો બોલ છે. પ્રયોગનો અથવા અવલોકનનો બોલ છે. એમ એમ વિષય આવે. આગળ એક વાત આવી ગઈ કે આખા દિવસમાં પોતાના પરિણામ કેવા કેવા થઈ ગયા તેનો વિચાર કરવો જોઈએ. દિવસ આખો ક્યાં રોકાઈ ગયો. 56 પોઈન્ટમાં છે. આખા દિવસમાં આત્માર્થને પોષણ મળે તેવા પરિણામ કેટલા, બીજા પરિણામ કેટલા છે તે તપાસીને પુરુષાર્થ મળવું. પણ હવે આખા દિવસમાં જે થઈ ગયા એને તપાસવા જાય એટલે એનો વિચાર આવે છે. તપાસવામાં એનો વિચાર આવે છે. અહીંયા ચાલતા પરિણામની વાત છે, પાછળથી વિચાર કરવાની વાત નથી. કે જો જીવ પોતાના સ્વલક્ષ્ય, આત્મહિત કરવામાં સ્વલક્ષ્ય છે એ મુખ્ય વાત છે. જો સ્વલક્ષ્ય પરિણામ કરતો થાય તો પ્રથમમાં પ્રથમ એને પોતાના પરિણામ છે એમાં જે સ્થૂળ ભાવો છે એ જણાવા લાગે છે. આમ તો નિજ અવલોકનની પદ્ધતિ અથવા પ્રેક્ટિસ મહાવરો નથી, કેમ કે કદી સ્વલક્ષ્ય એને કર્યું નથી. પરલક્ષ્ય શાસ્ત્રો વાંચ્યા છે, પરલક્ષ્ય વ્રત સંયમ આદિ કર્યા છે, પૂજા ભક્તિ યાત્રા તપ કર્યા છે, બધું પરલક્ષ્ય કર્યું છે. સ્વલક્ષ્ય એણે કાંઈ કર્યું નથી. જ્યારે જીવ સ્વલક્ષ્ય પરિણામ કરે છે ત્યારે એને પોતાના પ્રથમ સ્થૂળ પરિણામ પકડાય છે. અને પરલક્ષ્યવાળાને તો સ્થૂળ પરિણામ પણ પકડાતા નથી. જ્ઞાન તો તેનું પણ પરિણામ છે. જ્ઞાનનું પરિણામ તો સર્વજીવોને છે. પણ જ્ઞાનમાં લક્ષ્ય જ ન હોય પોતાનો તો પોતાના સ્થૂળ પરિણામ પણ પકડાતા નથી. મારા પિતાશ્રી એટલી બધી તપશ્ચર્યા કરે છે, તપશ્ચર્યાનું બહુ છે તમારા સંપ્રદાયમાં, કે અમારા સાધુ એમ કહે છે કે તમે તો નામ કહે તો ફલાણા ભાઈ, તમે તો સ્વર્ગમાં જ જવાના છો, તમને તો ત્યાં બહુ સારું સ્થાન મળવાનું છે, પણ અમારી જગ્યા રાખજો ત્યાં ભાઈ સાહેબ. એટલે એમ કે અમારા કરતાં તમે ચડી જાવ એટલી બધી તપશ્ચર્યામાં, આખી જિંદગી કે તપશ્ચર્યામાં જ ગઈ છે. એટલો બધો ધર્મનું અનુષ્ઠાન કરે છે. વાત કરતા કરતા ભૂલી ગયા એક તકલીફ છે. ક્રોધ બહુ, ગુસ્સો બહુ, કે એટલો બધો ક્રોધ, એ તો વાત પૂછો માટે શું એનો અર્થ શું થાય છે કે એ તો ઘણો સ્થૂળ પરિણામ છે. તીવ્ર ક્રોધ છે, લોભના માયાના બીજા પરિણામ છે, એ એટલા બધા સ્થૂળ નથી. માનના, માયાના અને લોભના અને ક્રોધના ચાર પ્રકૃતિમાં સૌથી સ્થૂળ પરિણામ હોય તો ક્રોધનો છે. લોભનો ખ્યાલ ના આવે, માયાનો તો લગભગ ખ્યાલ ના આવે, માનનો ખ્યાલ ઘણાને નથી આવે, પણ ક્રોધનો ખ્યાલ તો આવ્યા વિના રહે. પણ જેનું સ્વલક્ષ નથી એવા જીવને ધાર્મિક કાર્ય બીજાને ઘણું આશ્ચર્ય લાગે, એટલું બધું ધાર્મિક ક્રિયાનું કાર્ય દેખાય તો પણ એના ને એના સ્થૂળ પરિણામ પકડાય. ક્રોધ તો હજી એવો જ કે ક્રોધમાં તો વાત પૂછવાની, બોલાવાય નહીં, બતાવાય નહીં, કાંઈ ભવું કેવું છે એ ગડબડ બધા સંપ્રદાયની અંદર અજ્ઞાન રહી છે. વેદાંતની અંદર, આ હિન્દુની અંદર પણ દુર્વાસાનું બહુ મોટું દ્રષ્ટાંત છે. દુર્વાસામાં રહીને જબરજસ્ત તપસ્વી અને જબરજસ્ત ક્રોધવાળા હરવાહર દિલ્હી એક સમ્યક માર્ગની અંદર એવું છે કે ગુણસ્થાન અનુસાર બધા દોષ નાશ થતા જાય, ઉપશમી તો જાય, શરૂઆતથી ઉપશમી થઈ જાય. એટલે એને પકડાતો નથી, પકડાતો નથી એટલે ટાળવાનો વિચાર પણ એને આવતો. એને ટાળવા સંબંધીનો એનો પ્રયત્ન નથી, જેટલો એનો વિરીનો ક્ષણ જો હું ધર્મ કરું છું તો અધર્મનો નાશ કેમ થતો નથી એનો વિચાર સુદ્ધા સ્વલક્ષ નહીં હોવાને લીધે આવતો જ નથી, વિચાર સુદ્ધા આવતો નથી. આપણી સ્થિતિ એટલે કે જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે, એને તો સૂક્ષ્મ પરિણામ પકડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પાછું એવું નથી કે ઉઘાડ નથી, સ્વલક્ષમાં આવે છે તો સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવને પકડી શકે છે, અવ્યક્ત સ્વભાવને પકડે છે વ્યક્ત અંશ ઉપરથી. એટલી તો સંઘની પંચેન્દ્રિય તિર્યંચના ઓછા ઉઘાડની શક્તિ છે. મનુષ્યને તો ઘણો ઉઘાડ છે પણ એ ઉઘાડ પર સંબંધિત છે અને એનો વેપાર પણ પર પદાર્થ સાથે છે, એટલે સ્વમાં મોટામાં મોટા સ્થૂળ પરિણામ થાય છે જેનાથી પોતાને ઘણું દુઃખ થાય છે. એ ક્રોધ થાય ત્યારે જીવને ઘણું દુઃખ થાય છે અને જેનાથી પોતાનું ઘણું અહિત થાય છે એવા સ્થૂળ પરિણામ જીવ કરે તો પણ એને ખબર ન પડે કે આ મારું અહિત થાય છે, મને દુઃખ થાય છે, આનેથી મને દુઃખ થાય છે એમ એને ખબર ન પડે. એને તો ક્રોધનો જે વિષય છે એને મને દુઃખ પહોંચાડ્યું એમ પકડે છે. જેમ ચાલતા ચાલતા અજાણતા કોઈનો પગ અડી જાય, ઠેસ વાગી જાય તો માણસ ગુસ્સો કરે કે જોતો નથી, ભાળતો નથી, આંદોલન એમ કરી ગુસ્સો વધતો જાય તો પછી શબ્દોમાં ફેરફાર થતો જાય. પેલો એમ કે ભાઈ હું અજાણતાથી માફી માગી લઉં છું, ક્ષમા માગું છું, અજાણતાથી પગ અડીશનો જાય, અજાણતાથી જોઈને ચાલવું જોઈએ તો અજાણ જોઈને ચાલો તો અજાણતાથી ક્યાંથી અડે, તમે જોઈને ચાલતા નથી માટે અજાણતાથી અડે છે. હવે એના રસ્તે જતો હતો, એને ખરેખર ઈરાદો નહોતો પણ ક્રોધ કરવા વાળો એમ સમજે છે કે એનું જ કારણ છે, બીજું કારણ નથી, સામા પદાર્થનું જ કારણ છે, મારો દોષ એ મારું કારણ નથી. શું ઊંધો સિદ્ધાંત ગ્રહણ થઈ ગયો છે કે મારો દોષ તે મારું કારણ નથી, મારો દોષ તે બીજા સંયોગનું કારણ છે, તેથી મારો દોષ છે. માણસ કહે છે ને કે ભાઈ માણસ ચોરી કરવા કરે છે સમાજમાં, એને ખાવા પીવા મળતું નથી માટે ચોરી કરે છે, પછી તો ભલે ખાવા પીવા મળે તોય કરે, પણ સંજોગો એને એવું કામ કરાવે છે એવું એક અજ્ઞાન દશાની અંદર પોતાનો બચાવ કરવા માટે, પોતાનો બચાવ કરવા માટે, પોતાને નિર્દોષ રહેવા માટે દોષનો ટોપલો બીજા ઉપર અપ્રમાણિકપણે નાખવામાં આવે છે. આવી ઊંધી અનાદિની ટેવ પડી છે જે સ્વલક્ષમાં માટે છે, એને પોતાના પરિણામ જણાવવા લાગે છે, પહેલા પરિણામનો પરિચય વધતા એમાંથી સ્વભાવ જણાવવા લાગે છે. સ્વલક્ષ મૂળ લક્ષ તો આત્મ સ્વભાવનું છે પણ આત્મહિત છે, મારે મારું હિત કરવું છે, પરિપૂર્ણ શુદ્ધ થવું છે એવું એ પૂર્ણતાને લક્ષે જ્યારે પોતાના પરિણામોનું અવલોકન કરવાનું, ગ્રહણ કરવાનું, ટાળવા અર્થે જાણવાની વાત છે. જાણવા અર્થે જાણવાની વાત નથી, દોષ ને જાણવા અર્થે જાણવા નથી, પણ દોષ ને ટાળવા અર્થે જાણવા છે, હેતુપૂર્વક ની જાણવાની પ્રવૃત્તિ છે. અહીંયા તો એટલી વાત લીધી છે, સૂક્ષ્મતાનો ભૂલ છે એટલે સ્થૂળતાથી શરૂઆત કરી છે, કે જે જીવને પોતાના સ્થૂળ પરિણામને પકડવામાં પોતાનું જ્ઞાન કામ ન કરે તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડશે? હવે આમ કહેવા પાછળ શું કારણ છે? કે વેદ જ્ઞાનના ફળમાં, વેદ જ્ઞાનના પ્રયત્નમાં સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય છે. જો વેદ જ્ઞાનના ફળમાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે તો વેદ જ્ઞાન કરવામાં તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે રાગ છે એનાથી પણ ભિન્નતા થાય છે, સૂક્ષ્મ વિકલ્પથી પણ ભિન્નતા થાય છે, એ ત્યારે એને સ્વાનુભવ પ્રગટે છે. તો ભલે ધર્મની કોઈ પણ ક્રિયા કરે કે ધર્મના કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરી શકે એવો ઉઘાડ હોય તો પણ પોતાના સ્થૂળ દોષના પરિણામ જે જીવ ન પકડી શકતો હોય એ સૂક્ષ્મ પરિણામ પકડીને એનાથી ભિન્ન થઈને સ્વાનુભવમાં ક્યાંથી આવશે કે નહીં આવી શકે, એમ કહેવાનો હેતુ એ છે. એટલે પ્રથમથી જ તારા પરિણામનું અવલોકન કરશે, પરિણામનું અવલોકન પરિણામની પકડ રાખવા માટે તો નથી છે. મિથ્યાત્વ દશામાં પરિણામ જેટલો જીવડો જ હું છું એ પકડ વધારવા માટે નથી, કે એ પકડને મજબૂત કરવા માટે નથી, એ પકડને પણ છોડવાની વાત છે. તે જીવ પોતાના સૂક્ષ્મ પરિણામ ક્યાંથી પકડે, અને સૂક્ષ્મ પરિણામ પકડે નહીં તો સ્વભાવ ક્યાંથી પકડાય? એ તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. આત્મ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ એ તો પર્યાય ભેદ અને ગુણ ભેદથી પણ સૂક્ષ્મ છે. દ્રવ્ય ગુણ અને પર્યાયમાં દ્રવ્યના ભેદથી પણ સૂક્ષ્મ છે, દ્રવ્યનો ભેદ પણ સ્થૂળ પડે છે. એટલે દ્રવ્યનો ભેદ સમજી શકાય છે અને સ્વભાવ નથી પકડાતો. દ્રવ્ય આને કહેવાય, ગુણ આને કહેવાય, પર્યાય આને કહેવાય, દ્રવ્ય ગુણ પર્યાય એ સ્થૂળમાં જાય છે. અભેદ સ્વભાવ સૂક્ષ્મ છે, જે ભેદ નિરપેક્ષ સ્વભાવ છે, દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપક છે છતાં દ્રવ્યગુણ પર્યાયના ભેદથી નિરપેક્ષ છે, એવો જે સ્વભાવ એ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ છે. તો હજી તો વિભાવના સ્થૂળ પરિણામ ન પકડે તો સૂક્ષ્મ પરિણામ તો વિભાવના ન પકડી શકે તો સ્વભાવ તો ક્યાંથી પકડશે? એમ કહીને એને અહીંયા એમ કહેવું છે કે પરલક્ષી પરિણમન કરવા વાળો જીવ કેટલો દૂર છે, આત્મ સ્વભાવને ગ્રહણ કરવા માટે કેટલો બધો દૂર છે, એને ઘણું અંતર કાપવાનું બાકી છે, એમ લેવું છે. વિચાર પરલક્ષ્ય થઈ શકે છે, અવલોકનમાં પરલક્ષ નથી હોતું. વિચારની ભૂમિકા સુધી પરલક્ષ હોય છે, અને અગિયાર અંગને નવ પૂર્વ સુધીનું અધ્યયન, એ અધ્યયન ચાલતી વખતે કરતી વખતના વિચારો એ બધું તો હોય છે, પણ પરલક્ષી હોય છે ત્યાં સુધી એ જરા પણ કાર્યકારી થતું નથી. એ જ્ઞાનના વેપારની વાત થઈ. એ જ રીતે ચારિત્રની અંદર પરલક્ષી આચરણમાં દ્રવલિંગી મુનિ પર્યંત 28 મૂળ ગુણ પંચમહાવ્રત અને 28 મૂળ ગુણ નિરતિચાર પાલન કરવા પર્યંતનું પરિણામ થાય છે, પણ આત્માને જરા પણ ધર્મનું કાર્ય થતું નથી. પરલક્ષી પુરુષાર્થ તો બંનેમાં સાથે છે, તો જ્ઞાન અને આચરણ ના પરિણામ પરલક્ષી ગમે તેટલા થાય તો એનાથી કર્મ થતું નથી. સ્વલક્ષ થતા સ્વરૂપ ગ્રહણ થાય, સ્વભાવ ગ્રહણ થાય તો સ્વભાવનું શ્રદ્ધાન થાય, પ્રતીતિ આવે, અને પ્રતીતિ આવે ત્યારે એને ધર્મકાર્ય થાય છે. ત્યાં સુધી કર્મકાર્ય થતું અત્યારથી એને સ્વલક્ષ ની પ્રવૃત્તિ શરૂ થાય છે. સ્વલક્ષે પ્રવૃત્તિ શરૂ થાય છે એટલું આપણે એ વિષય ઉપર ચર્ચા વધારે કરી કે અહીંથી જે પરિણામની જે દિશા છે એ દિશા બદલવાનું કાર્ય છે. અનંત કાળથી પરલક્ષી કાર્ય કર્યું ધર્મના નામે અને ધર્મના બાને, પણ દિશા બદલાણી નથી એટલે દશા પણ બદલાણી નથી. દિશા બદલવાનો ટર્નિંગ પોઈન્ટ છે આ, અહીંથી બદલવું આવે છે ને, જંકશન આવે ત્યારે સ્ટેશનમાં ફલાણી જગ્યાએ જવા માટે અહીંથી ગાડી બદલવી, તમારી ગાડીમાંથી ઉતરી જાઓ જો આ જગ્યાએ જવા એમ. પરલક્ષે સંસાર છે અને સ્વલક્ષે મોક્ષ છે. પરલક્ષે અધર્મ છે, ગમે તે કરે તો પણ અધર્મ છે. પંચમહાવ્રત પાળે તો ધર્મ નથી થતો, એને અષ્ટપાહુડમાં અસંયમી કહ્યા છે. દ્રવલિંગી મુનિને બહારમાં પૂર્ણ સંયમ છે, બાહ્ય સંયમ પૂરેપૂરો છે. 28 મૂળગુણ પંચમહાવ્રત છતાં એને અસંયમી કહ્યા છે. અને અસંયમી ન વંદેહી, એને વંદન ન કરશો ના પાડી દીધી. કુનકુંદાચાર્ય દે ના પાડી દીધી, પૂરેપૂરી નિવૃત્તિ દેખાય છે. જંગલ મારીએ છે, ઘર છોડીને જંગલ મારીએ છે, કેમ કે જરાય ધર્મ થતો સ્વલક્ષે એને આત્મહિત કરવાની પ્રવૃત્તિ કાંઈ કરી નથી. જ્ઞાનની આચરણની કોઈ પ્રવૃત્તિ કરી નથી. પ્રથમ તો જ્ઞાન સાધન છે એટલે સ્વલક્ષે એને જ્ઞાનનો વેપાર કરવા જતા એને પોતાના સ્થૂળ દોષો દેખાય છે. સ્થૂળ દોષો દેખાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે અરે આ દોષ જ દુઃખનું કારણ છે, આ દોષ જ વિપરીતતા છે, અને આ દોષની અંદર મલિનતા છે. આ ત્રણ વાત એને સમજાય છે. આ વિભાવ સ્વભાવના ત્રણ મુદ્દા છે, ત્રણ ફેક્ટર છે, ત્રણ પોઈન્ટ છે, વિપરીતતા, મલિનતા અને દુઃખ. આ ત્રણ વસ્તુ એની અંદર જણાય છે. એ મહાવરો વધે છે અવલોકનનો ત્યારે એને સૂક્ષ્મ દોષો પણ જણાવા લાગે છે, કેમ કે એનાથી ઉપયોગ વધારે સૂક્ષ્મ થાય છે. જ્ઞાનનો એક ધર્મ છે કે જે વિષયમાં એ વધારે માગે. તમારે કાપડ ફાડવું હોય તો આડું ન જાય, માવરો થઈ ગયો, કાતર મૂકી ફરાટ એક સેકન્ડની અંદર સીધે સીધું કપાઈ જાય. નવો ચીપી ચીપી જોઈ જોઈને કાપે તોય તે ત્રાસ અંદર આવી જાય. હળવે 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 સીધું કરવા જાય તો દ્રષ્ટિ ભેદ થાય અને ત્રાસ થઈ જાય. જ્ઞાનની સૂક્ષ્મતા છે કોઈ પણ કાર્યમાં. આ રોટલી વણે છે તો ગોળ જ થાય, વાતો કરતા કરતા વણે તો ગોળ થાય. 10 વર્ષની ઉંમરે માણસ પુરુષ 60 વર્ષની ઉંમરે વણવા જાય તો હવે હવે જરાય આડુંવડું ન જાય. આ વાત કરતા કરતા કરે એ વિષયમાં જ્ઞાનની સૂક્ષ્મતા આવી જાય છે. તો લોકો પણ એ કહેવત કહે છે, પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ. મહાવરો છે એ માણસને પૂર્ણ બનાવે છે, જે વિષયનો એને મહાવરો હોય એ વિષયમાં. અહીંયા અવલોકનનો મહાવરો થાય છે, વારંવાર અવલોકન કરવામાં આવે છે. તો પરલક્ષમાં જે સ્થૂળ દોષો નહોતા જણાતા તે જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ થતા અવલોકનની અંદર સૂક્ષ્મ દોષો પણ જણાવા લાગે છે. અને સૂક્ષ્મ સ્વભાવ જે જ્ઞાન સ્વભાવ સૂક્ષ્માથી સૂક્ષ્મ જ્ઞાન સ્વભાવ છે એ પણ એને જણાવા લાગે છે. એમ કેમ થાય છે કે જ્યારે દોષને ટાળવાને લક્ષે જાણે છે ત્યારે દોષનો રસ ઠંડો થાય છે, કષાયની શક્તિ તૂટે છે. રસ છે એ શક્તિ છે. કષાય અને કષાય શક્તિ એમ બે ભેદ પાડવામાં આવે તો પહેલા કષાયની શક્તિ તૂટે છે પછી કષાય જાય છે. એ કષાય શક્તિ તોડવાનું કાર્ય એ પણ અવલોકનથી શરૂ થાય છે. જ્યારે કષાય રસ મંદ પડે છે ત્યારે જ્ઞાનમાં વધારે સૂક્ષ્મતા ઉત્પન્ન થાય છે, કેમ કે જ્ઞાન નિર્મળ થાય છે. કષાય રસથી રંજિત થયેલું જ્ઞાન મલિન થાય છે અથવા જ્ઞાનને આવરણ આવે છે અને ન તો પરને યથાર્થ જાણે છે ન તો સ્વને જાણે છે. એટલે જ્યારે અવલોકનમાં આવે છે ત્યારે એને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવો અને સ્વભાવ સુદ્ધા પકડાય છે. પરલક્ષે તો સ્વભાવ પકડવામાંથી કેટલો દૂર છે કે વિભાવને નથી પકડતો અને વિભાવની સ્થૂળતાને નથી પકડતો તો પછી સ્વભાવ પકડવાનો અવસર જ રહેતો નથી. તેથી સરવાળો મારે છે કે જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરીને સ્વભાવની પકડે તો ભેદ વિજ્ઞાન થાય. ભેદ વિજ્ઞાનમાં જ્ઞાન સ્વભાવનું ગ્રહણ કરવું તે મુખ્ય વાત છે. ભેદ વિજ્ઞાનની અંદર તો જ્ઞાન સ્વભાવને મુખ્ય કરવું, જ્ઞાન સ્વભાવને મુખ્ય કરવું અને મુખ્ય કરીને અહમપણે ગ્રહણ કરવું એનું નામ સ્વભાવની પકડ છે. રાગની પકડમાં રાગ તે હું એમ છે, સ્વભાવની પકડમાં સ્વભાવ તે હું એમ છે. તો કહે છે કે જ્ઞાનને સૂક્ષ્મ અને તીક્ષ્ણ કરીને આ રીતે અવલોકનના અભ્યાસથી જ્ઞાન વધારે સૂક્ષ્મ થાય, ઘણું સૂક્ષ્મ થાય, તીક્ષ્ણ થાય, ઉગ્ર થાય, સ્વભાવને ગ્રહણ કરવા માટે તીખું થાય. પુરુષાર્થ લેવો છે સાથે. તીક્ષ્ણ બે પોઈન્ટ લે છે. સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણું પકડે, શું જેને શાર્પ પોઈન્ટ કહે છે, ઝીણામાં ઝીણું પકડે. અને તીક્ષ્ણ એટલે ઉગ્ર. તીક્ષ્ણ એટલે અહીંયા પછી માણસ કહેતો કે આપની પ્રકૃતિ તીખી છે, એના તીખા માણસ છે, ધ્યાન રાખજો એમ કહે છે. તીક્ષ્ણ એટલે ઉગ્ર. જે પોતાના સ્વહિતમાં સાવધાન છે અને જેને શીઘ્રપણે પોતાનું આત્મહિત કરવું છે એને એ પ્રકારની ઉગ્રતા આવે છે, એને તીક્ષ્ણતા કહેવામાં આવે છે. કોઈ વાર તો તીક્ષ્ણ અને સૂક્ષ્મ એક અર્થમાં પણ લેવાય છે. એની શાર્પનેસ નહીં સામે પણ અહીંયા બે ભેદે વાત છે કે તીક્ષ્ણતા એટલે ઉગ્રતા અને સૂક્ષ્મતા એટલે એનું ઝીણામાં ઝીણું સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગ્રહણ કરવાની શક્તિ. એવું જ્ઞાનને કરીને, જ્ઞાનમાં ઉગ્રતા લાવીને, ઉગ્રતા આવીને અને સૂક્ષ્મતા આવે એમ બંને ભાવ ઉભા થાય જ્ઞાનની સાથે સાથે. જ્ઞાનમાં સૂક્ષ્મતા આવે અને તીક્ષ્ણતા પણ આવે અને સ્વભાવને ગ્રહણ કરે કે આ જ હું જોરથી, ત્યારે એને ભેદ વિજ્ઞાન સફળ થાય અને સ્વાનુભવ થાય. ભેદ વિજ્ઞાનની ફલશ્રુતિ અનુભૂતિ પ્રગટ થાય. તાત્પર્ય એ લીધું કે ભેદ વિજ્ઞાન કરવા અર્થે જ્ઞાન સૂક્ષ્મ થવું જોઈએ અને તીક્ષ્ણ થવું જોઈએ તો ભેદ વિજ્ઞાન થાય છે, નહીં તો ભેદ વિજ્ઞાન થતું નથી. અને એ સ્વભાવને ના ગ્રહણ માટે, સૂક્ષ્મ સ્વભાવના ગ્રહણ માટે જ્ઞાનને સૂક્ષ્મ થવું જરૂરી છે. જ્ઞાનને સૂક્ષ્મ થવા માટે એને પોતાના ભાવોનું સ્વલક્ષે ગ્રહણ કરવું, પરિચય કરવો, વારંવાર અવલોકન કરવું, એ એકમાત્ર ઉપાય છે. બીજો કોઈ ઉપાય એમાં નથી. એ વિશે એ રીતે સ્પષ્ટ થાય છે. આપોઆપ જ્ઞાન સૂક્ષ્મ થાય છે, આપોઆપ જ થાય છે. એ બહારના કાર્યમાં જેમ સૂક્ષ્મતા લીધી કે ફટાફટ કામ થવા લાગે છે, વિચાર કરવાનો વખત પણ ન રહે એટલું ઝડપથી જ્ઞાન કામ કરે છે. એવી જ રીતે એ કેમ કે એટલું સૂક્ષ્મ થઈ ગયું છે તે વિશે એમ જ અહીંયા છે. આ દેહાત્મ બુદ્ધિમાં શું છે, પહોંચીને તો કોઈ અવાજ થાય છે તો પહેલાં માણસ આંખ નીચી જાય છે, કે ધડાકો થયો, આંખ નીચાઈ જાય છે. કેમ? વિચાર કરીને વિચાય છે કે આંખ વીંચું કે ન વીંચું, અત્યારે વીંચું કે પછી વીંચું, એટલો ટાઈમ નથી. કેમ કે સૌથી બચાવવા જેવું કોઈ અંગ હોય તો નાજુક આંખ છે, એની કિંમત ઘણી છે, ત્યાંથી બધું દેખાય છે અને એની પ્રવૃત્તિનું નિમિત્ત બને છે. તો એ દેહાત્મ બુદ્ધિની અંદર એ સાવધાની સહજ છે, એટલી સૂક્ષ્મતા આવી જ ગઈ છે. મોટી બાજુની એ સૂક્ષ્મતા ઊભી જ છે કે કેટલું ઝડપથી કામ કરે છે, કેટલા સૂક્ષ્મ કાળમાં એ કામ કરે છે. અહીંયા વિષય બદલાય છે, પોતાને બચાવવો છે, આત્માને બચાવવો છે. તો આત્માના હિત અને અહિતના વિષયમાં જેનું જ્ઞાન અવલોકન કરતું થયું એ જ્ઞાન એ વિષયની સૂક્ષ્મતા પકડી શકે છે. દોષને જાણતા જ દોષનો રસ ઠરે, ઠંડો થાય, એ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. એમાં કાંઈ કરવાનો પ્રશ્ન નથી. કેમ કશાય રસ મટે, કપાય, કે જાણતા જ મટે છે. ફક્ત જાણવા બાજુનો તારું લક્ષ્ય હોવું જોઈએ. દોષ કરતી વખતે દોષના વિષય ઉપર એટલું બધું લક્ષ્ય જાય કે દોષ થાય છે એનું લક્ષ્ય પણ છૂટી જાય, તો કશાયનો રસ તીવ્ર થવાનો જ થવાનો. એ અંતર સંધિ અહીંથી પકડાય છે વેદ વિજ્ઞાન, કે વિભાવ અને સ્વભાવ બંનેની હૈયાતી છે એક પર્યાયમાં, છતાં સ્વભાવ તે વિભાવ નથી, વિભાવ તે સ્વભાવ નથી. સ્વભાવની મર્યાદારૂપ જે ભાવ છે આટલો, વિભાવની મર્યાદારૂપ ભાવ આટલો, બંનેની એક પર્યાયની અંદર ભિન્ન ભિન્ન મર્યાદા છે, ભાવ ભિન્નતા છે. એ ભિન્નતાની જે મર્યાદા છે એક પર્યાયમાં હોવાથી બે વચ્ચે ક્યાં જુદાપણું ઊભું થાય છે એવી જે લિમિટ છે એને સંધિ કહેવામાં આવે છે. બરાબર, એને સંધિ કહે છે. છે જુદા પણ એને પકડાતો નથી. કેમ કે એનો ઉપયોગ એ વિષયમાં સ્થૂળ છે, સ્થૂળ છે એનું કારણ કે કશાય રસથી રંજિત જ્ઞાન છે. કશાય રસ છોડવાનો હોય તો એને સ્વભાવ વિભાવની સંધિ દેખાશે નહીં. એ તો એને જ ખ્યાલ છે, પણ જ્યારે જ્ઞાની થવા અર્થે પ્રયત્ન કરે ત્યારે એને અવલોકન શરૂ થાય, ને અવલોકન શરૂ થાય ત્યારે એને ભાવોની જે સૂક્ષ્મતા છે એ જણાવા લાગે. ત્યારે એને એક કાળ એવો આવે કે જ્ઞાની થવા અર્થે એને સ્વભાવ વિભાવની સંધિ પકડાય. સંધિ પકડાય તો ત્યાં એ પ્રજ્ઞાશીને ભટકે, અને ભેદ જ્ઞાન કરીને સ્વાનુભવને પ્રગટ કરે. આપણે જે વાત લેવું છે, અજ્ઞાન મટીને જ્ઞાની થવાના પ્રોસેસમાં જવાની વાત લઈએ. આગળ કેવી રીતે વધે, કેવી રીતે અજ્ઞાનનો મિથ્યાત્વનો ત્યાગ કરી અને જ્ઞાન અને શ્રદ્ધાને પામે, એટલે સંક્ષેપમાં વાત લીધી છે. પણ એક પડખું સૂક્ષ્મતાનું લેવું છે ને, એટલે બીજા બધા પડખા ક્યાંથી ચર્ચા એક જ જગ્યાએ. સૂક્ષ્મતામાં હું સ્વઅવલોકનમાં આવ તો જ્ઞાન સૂક્ષ્મ અને તીક્ષ્ણ થઈને સ્વભાવને ગ્રહણ કરીને ભેદ વિજ્ઞાન કરશે, અને ભેદ વિજ્ઞાન થતાં સિદ્ધ પદનો પાયો નખાશે. વેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધા
દેવ સુંદર ભગવાન નો જય હો.